આ 70મા આલ્બમમાં આઠમી દ્રષ્ટિની ગાથા 7 અને 8નું વિવરણ છે.
ત્રણ પ્રકારના શ્રોતાઓના વર્ગ નંદીસૂત્રની અંદર આગમ ગ્રંથ છે નંદીસૂત્ર, એમાં વ્યાખ્યા છે. એ ત્રણ પ્રકાર શેના આધાર ઉપર કર્યા છે? સાંભળનારના ગુણ અવગુણ ઉપર. શ્રોતા વર્ગ જે છે દુર્વિગ્રહ, ગુણ અવગુણ, શ્રોતાઓના ગુણ અવગુણ ઉપર પહેલા આ ત્રણ સભાના શ્રોતાઓના ત્રણ ભાગ પાડ્યા છે. એટલે યોગ્ય આત્મા ગણવામાં એ ત્રણ પ્રકારની સભા કીધી, એમાં પહેલું જ્ઞાયક, બીજું અજ્ઞાયક અને ત્રીજું દુર્વિદગ્ધ. દુર્વિદગ્ધ તો જ્ઞાયક તો સમજાય કે જ્ઞાયક શ્રોતા જે હોય એનું લક્ષણ શું? તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરે. શબ્દો ગમે તે કહેવાયા હોય, ભાષા ગમે તે બોલાઈ હોય, પરંતુ એનાથી એ જ્યારે સાંભળે છે ત્યારે એ કોઈ સાહિત્યના વર્ગમાં જતો નથી. એટલે કથા કેવી હતી, કહેવતો કેવી હતી, એની અંદર ઉઠા કેવા હતા, મનોરંજન કેવું હતું, એને લક્ષ શબ્દ ભાષા એની વિદ્વતા એના ઉપર હોતી નથી. વ્યાકરણ કેવું હતું, ન્યાય કેવો હતો, તર્ક કેવો હતો, એની એકમાત્ર દ્રષ્ટિ તત્વદ્રષ્ટિ. જ્યારે જ્યારે વ્યાખ્યાન શ્રવણ કરે, પ્રવચન શ્રવણ કરે, ત્યારે કહેનાર છે એ દેશકાળ પ્રમાણે અને પોતાના શિક્ષણ પ્રમાણે એ વાત કહેતા હોય. પોતાનો અભ્યાસ છે, પોતાનું શિક્ષણ છે, પોતાની ભાષા છે, એ આખી બધું માધ્યમ છે. એ માધ્યમ કહેવાય છે ત્યાં માધ્યમની કસોટી કરવાની છે કે તત્વની કસોટી કરવાની છે? એટલે અહીંયા બહુ સરસ કહેવું છે કે પહેલાં દૂધને પાણી મિશ્રણ થઈ ગયા છે તો એની અંદર આ હંસનું કામ શું છે? ઉદાહરણ એમ લાભદાયી શું છે અને અલાભદાયી શું છે, એવા તત્વનો તાત્વિક ભેદ કરીને વક્તાએ કહેલી વાતમાંથી ગુણકારી વાત, તત્વ સંબંધી શું છે, વિષય સંબંધી શું છે, એ ગ્રહણ કરે. આવો વર્ગ વક્તાનો, શ્રોતાનો, એ કેવો? જ્ઞાયક. આ જ્ઞાયક શ્રોતા હોય તો જ આખું લક્ષ્ય છે શ્રવણનું, કથનનું, બેનું લક્ષ્ય શું છે કે હેય, જ્ઞેય અને ઉપાધેય, આ ત્રણ પ્રકારનો વિવેક જીવનમાં પ્રગટે. પ્રજ્ઞા ક્યારે પ્રગટે? કે જ્યારે જીવમાં આ ત્રણ પ્રકારનો વિવેક પ્રગટે. વિવેકના ત્રણ પ્રકાર કયા? એક જ્ઞેય, એ જાણવા જેવું શું, બીજું હેય, છોડવા જેવું શું, અને ત્રીજું ઉપાધેય, આદરવા જેવું શું. આમાંથી શું આદરવાનું છે, શું જાણવાનું છે અને શું છોડવાનું છે? દોષ છોડવાના છે, દોષ છોડવાના છે, ગુણો જાણવાના છે, પ્રગટ કરવાના છે, અને આદરવાનું છે આખી સાધના પોતાની જે છે એની અંદર પ્રાપ્ત કરવાની છે. પરંતુ જ્યાં સુધી આવો વિવેક ન પ્રગટે ત્યાં સુધી એ જ્ઞાયક છે એનીમાં પ્રજ્ઞા પ્રગટતી નથી. સંજ્ઞા તો છે જ, સાંભળવાની સંજ્ઞા છે, વાચા એ સંજ્ઞા છે, પણ પ્રજ્ઞા નથી. પ્રજ્ઞા છે એ પોતાના ઉપયોગની અથવા આત્માના બુદ્ધિ તત્વની એક અવસ્થા છે. જેમ સંજ્ઞા એક અવસ્થા છે કે બધા જ જીવોને વાચા શક્તિ નથી, બધા જ જીવોને વિચાર શક્તિ નથી, પરંતુ મનુષ્ય શ્રેષ્ઠ શું કામ કહેવું? વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી કલ્યાણ માટેનો સર્વશ્રેષ્ઠ અધિકારી કહેવાય છે, એમ કૃપાળુ દેવે 437ના પ્રારંભમાં કહ્યું. કે મનુષ્ય જ કલ્યાણનો શ્રેષ્ઠ 84 લાખ પ્રકારની યોની છે, તો પણ શ્રેષ્ઠ અધિકારી કોણ કલ્યાણ માટેનો? તો કે મનુષ્ય. તો એ મનુષ્યની વિશેષતા શું? તો વાચા સહિત વિચાર શક્તિ. એ વાચા સહિત વિચાર શક્તિનો ઉપયોગમાંથી એ પ્રજ્ઞા પ્રગટાવે, સારનો સાર પકડે, તત્વનું તત્વ પ્રગટે. એટલે તત્વ પ્રતિપત્તિ જેને આપણે કહીએ, સાતમી દ્રષ્ટિમાં આવ્યું તત્વ પ્રતિપત્તિ. કે તત્વની પહેલાં શ્રવણ કર્યું, શ્રવણમાં મીમાંસા ગુણ આવ્યો અને મીમાંસા ગુણમાંથી પછી પ્રતિપત્તિ. એટલે એમાંથી જે સારરૂપ તત્વ છે, બોધિરૂપ તત્વ છે, એ એને પ્રાપ્ત થયું છે. એ તત્વનું શબ્દમાં વર્ણન થાય કે ન થાય? જરૂર નથી, જરૂર નથી. આત્મતત્વની પ્રતિપત્તિ થઈ જ્ઞાની પુરુષને અને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ, તો એ પ્રતિપત્તિનું શું કહ્યું ભગવાને? જે પદ શ્રી કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. જે તીર્થંકર દેવે આત્મારૂપે થઈ, તે આત્મા વ્યક્ત પ્રકારે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે યથાસ્થિત કયો, પણ કયો? વક્તવ્ય. અવક્તવ્ય છે એ તો અવક્તવ્ય. એમ તત્વની પ્રતિપત્તિ ક્યારે થાય? ભાષા પૂરી થાય, શબ્દો પૂરા થાય, બહારનું બધું જે કંઈ છે માધ્યમ પૂરા થાય, પણ અંતરમાં જે બોધ થાય, પોતાની અનુભૂતિ થાય, જે શબ્દરહિત છે, શબ્દાતીત છે. આત્મતત્વ છે એ શબ્દાતીત છે અને દેહાતીત છે. જે શબ્દાતીત છે અને દેહાતીત છે, એટલે શિષ્ય, આત્મસિદ્ધિના શિષ્યને જ્યારે અનુભૂતિ થઈ ત્યારે એને શું કહ્યું? કે ભાષ્યુ નિજ સ્વરૂપતે ના રૂપ વિનાશીને દેહાંત. એને કહ્યું કે સાહેબ મને ખરેખર સમજાવ્યું, તો અત્યાર સુધી તો અજર અમર અખંડ અભેદી જે કંઈ કહેતો એ કહેતો એ વાતની જુદી છે, પણ અનુભૂતિની અંદરનું ટેસ્ટિંગ શું? તો કે દેહાતીત. તો એનો મતલબ કે દેહથી પર એવા તત્વની અનુભૂતિ આના વિશે હવે વર્તે નહીં. તો દેહને નિત્ય, દેહને શાશ્વત માની અને શાશ્વત તત્વ છે, આમ છે તેમ છે, એ બધી વાત બરોબર છે, પણ એનું ટેસ્ટિંગ શું? તો ટેસ્ટિંગ એ છે કે જે તત્વ મને ભાસ્યું છે એ તત્વ દેહાતીત છે. એ ઇન્દ્રિયોમાં પણ નથી, પ્રાણમાં પણ નથી, મન વચન કાયાના યોગથી પર છે. તો મન વચન કાયાના યોગથી પર એવા કોઈ અસ્તિત્વની જેને ભાષ્યમાન થયું એને ખરેખર તત્વનું ભાષ્યમાન. આ અનુભૂતિના સ્તર ઉપર એ શિષ્ય છે ત્યારે ગુરુ એને સંમતિ આપે છે કે બરોબર છે, હવે આને સમજાય. અત્યાર સુધી દેહ એ જ આત્મા, અથવા દેહનું કોઈ સ્વરૂપ કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ, સૌ પોતપોતાની અપેક્ષાએ કરે આત્માને સમજવા માટે. છ દર્શનની અંદર આત્માને સમજવામાં દેહ અધિષ્ઠિત આત્મા સમજવાની વાત થાય. એટલે જ્યારે જ્યારે આત્મા વિશેની વાત આવે ત્યારે એ હજુ પોતાની કલ્પનામાં છે, દેહ આધારિત છે, દેહના નાશ સાથે આનો નાશ. કાં તો પંચમહાભૂત ભેગા થાય એટલે એક નવું તત્વ, એનું કોમ્બિનેશનથી જ આવી સમજણ પ્રગટે છે અને પછી સમજણ વહી જાય છે. પરંતુ દેહાતીત તત્વ છે આ પ્રતીતિ થઈ કે સાહેબ શબ્દાતીત નહીં પણ દેહાતીત. આ જ્ઞાયક આવો શ્રોતા, એને શ્રવણનો અધિકાર નંદી સૂત્રમાં કહ્યું છે કે ભગવાનના સમવસણમાં બિરાજમાન નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ અને શ્રાવક શ્રાવિકાઓને એક અપેક્ષાએ સંકિત શાસ્ત્રમાં આગમમાં કહ્યા છે. કૃપાદેવે 667માં લખ્યું. કેમ કહ્યા છે? તો કે એને જીવાજીવનું જ્ઞાન હતું, એ બધા શાસ્ત્રો ત્યારે ભણી લીધા એણે. તો કે ના, એ બધી કોઈ વાત અત્યારે ભાષાની રહેતી નથી, ભાષા જ્ઞાનની વાત નથી, શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, પણ એને એક અનુભૂતિ થઈ આત્મતત્વની. પ્રભુને જોવાથી એને આત્મા દેખાય, કે દેહથી પર કોઈ એવું તત્વ છે. એટલે કહ્યું કે આ જ સાચા પુરુષ છે, આ જેમ કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે, કેમ કે એ આત્મા રૂપ થઈને કહે છે. આ બોલનાર છે એ દેહ નથી, આ કહેનાર છે તે દેહ પર્યાય નથી. એટલે ભગવાન સંયોગી હોવા છતાં ભગવાનના દર્શનથી જેને ભગવાનનું અયોગ્યપણું પ્રતીત થયું, ખ્યાલ આવે છે? ભગવાન સહયોગી હોવા છતાં જેને અયોગ્ય સ્વરૂપ, ભગવાનનું વ્યક્ત સ્વરૂપની અંદર રહેલું અવ્યક્ત સ્વરૂપ જેને પોતાની સાથે આત્મસાત કર્યું, અને એ આત્મસાત એવું થયું કે એવું મને આત્મસાત થાય છે તો બે સમાન તત્વ છે, રંજન ધાતુ મિલાપ. આનંદજીએ કહ્યું કે પ્રભુની પ્રીતિ તો એવી કરવી એ મેળો કહી નવી સંભવે રે. મેળો ઠામન થાય અને પછી કહ્યું કે કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે. પતિ રંજન તન તાપ, એ તો શરીરનો તાપ છે, એ પતિ રંજન મેં નવી રંજન ધાતુ મિલા. અમે તો ભગવાનનું જે અવ્યક્ત સ્વરૂપ છે એની સાથે જેની મેળવણી થાય છે એવો મિલાપ એને જ્યારે થાય છે કે કહેનાર વ્યક્તિ કોઈ આ શરીર ધારી નથી, આ શરીર નથી કહેતું, દેહ નથી કહેતું, અને એની પ્રતીતિ તો પોતે જે સાંભળે છે, પોતાને જે અનુભૂતિ થાય છે એ દેહાદી થાય છે. તો કહેનાર દેહમાં હોવા છતાં કહેનાર તત્વ પણ ત્યાં આત્મા છે, ચૈતન્ય તત્વ છે, કહેવાનો તો માધ્યમ જ છે. અને જેને સાંભળું શ્રોતા છે એ જ્ઞાયક હોવાને કારણે, પ્રજ્ઞા પ્રગટી હોવાને કારણે એ પ્રભુ સાથેની એકાત્મતાની ત્યાં પ્રતીતિ કરે છે, અનુભૂતિ કરે છે. અનુભૂતિના સ્તર ઉપર લાગે છે કે પ્રભુ તારામાં ને મારામાં કંઈ ભેદ નહીં. આવી અનુભૂતિની એકાત્મતા એટલી બધી વધી કે શાંતિનાથ સ્વામીના સ્તવનમાં આનંદજી મહારાજે શું કહ્યું, શાંતિનાથ તારું સ્વરૂપ એ કહેતા કહેતા કે અહો અહો હું તજને નમું તો કે હું તો મુજને નમું, અહો અહો હું મુજને નમું, હું તો મને જ નમસ્કાર કરું છું. છે સ્તવના શાંતિનાથની છે કે શાંતિજીને સુનો એક વિનંતી, ત્યાંથી શરૂ થાય છે અને એ થતા 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 પરાકાષ્ઠા એવી પહોંચે છે કે હવે તો હું મને જ પોતાને નમસ્કાર કરું છું. જ્ઞાનીઓના જીવનમાં આવી ક્ષણ આવે છે કે જ્યારે એ પરમાત્મા તત્વ સાથેની એકાત્મતા એકરૂપતા એ અનુભવે છે. તો અહીંયા પહેલો શ્રોતા કોણ? જ્ઞાયક. આ જ્ઞાયકનો ગુણ કયો? એ શેનેથી સાંભળે છે? એનામાં પ્રજ્ઞા પ્રગટે છે. એણે જ્યારે શ્રવણ અથવા વાંચન જ્ઞાની પુરુષના શાસ્ત્રો વાંચે કે બોધ સાંભળે, એ બધાની અંદર એની દ્રષ્ટિ શું છે? તત્વ દ્રષ્ટિ છે. અને તત્વ છે એ શબ્દમાં નથી પણ શબ્દથી પર છે. તત્વ છે એ શબ્દમાં નથી, શબ્દ તો માધ્યમ છે. એકને એક શબ્દ જૈન દર્શનમાં આવ્યો હોય, એકને એક શબ્દ વૈષ્ણવ દર્શનમાં આવ્યો હોય, એકને એક શબ્દ વેદાંતમાં આવ્યો હોય. હવે શબ્દને વળગી રહીએ તો તત્વ કદી પામે? અને શબ્દ મળતા નથી, શબ્દ જે છે એ છે. અને પાછું એમાં તો દેશ કાળે ભાષા બદલાય, યુગે યુગે ભાષા બદલાય, એના અર્થ બદલાય. તો શબ્દને જો કોઈ વળગી રહ્યો અને કોઈ એક શબ્દ કાઢીને એમ કે આની અંદર આમ કીધું છે, મોક્ષનું અહીંયા આમ કીધું છે, કેવળ જ્ઞાન અહીંયા આમ કહ્યું છે, પરમાત્મા શબ્દનો આ અર્થ છે, ઈશ્વરનો આ અર્થ છે, શબ્દથી તું તત્વનો પાર પામી શકીશ નહીં, તું શબ્દથી પર થા. એટલે જેને કંઈક જ્ઞાનીઓની વાણી સમજવા માટે કયો દ્રષ્ટિકોણ જોઈએ? તો શબ્દથી પર એનો જે કહેવાનો ભાવ છે તે ભાવ પકડવાનો છે. કહેનાર ભાવ છે, બોલાય છે તે પણ ભાવ છે, હવે જેને સંભળાય છે એ પણ જેને ભાવ હોય એ જ્ઞાયક. આ પહેલો શ્રોતા કે જે ભાવને પકડે છે, પ્રભુના કહેવાના ભાવ શું છે. બસ આ ભાવ પકડાય તો એને બહુ જલ્દીથી બોધ થઈ જાય છે, એને બોધ થતા વાર લાગતી નથી, કારણ કે એ શબ્દમાં ક્યાંય રોકાયો નથી. આ પહેલો એ તત્વને સમજે છે, ગુણ અવગુણનો ભેદ કરે છે અને ગુણ એ પોતાના પોતાનો જ ગુણ છે એવું અનુભૂતિમાં કરી અને પૂર્ણતા ક્રમશઃ પ્રાપ્ત કરે છે. અજ્ઞાયક બીજો કેવો છે? એ એટલો બધો ભક્તિભાવમાં છે એટલે એને ભક્તિ પણ ન કહેવાય એક અર્થમાં, પણ જેને કહીએ કે પરંપરાગત ગતાનુગતિક બસ આ જે આવ્યો હોય બસ આમ નમ કામ આમ કરતો હોય એની એક પણ પ્રકારની પ્રક્રિયા એના અંતરમાં ચાલતી ન હોય. માત્ર એના મન વચન કાયના યોગનો જ વ્યવહાર હોય, એને એના આત્મતત્વ સાથેની કોઈ પરિણતિ કે કોઈ પ્રક્રિયા ત્યારે ચાલે નહીં. એ સાંભળતો હોય તો આહા આહા સારા ખોટાનો વિવેક નહીં, શું કહેવામાં આવે છે એ પણ એના ઉપર એનું લક્ષ નહીં, કયા વિષયની વાંચના ચાલે છે એ પણ ખબર નહીં, કયો ગ્રંથ ચાલે છે એ પણ ખબર નહીં, કેનાર પુરુષ કોણ છે એ પણ ખબર નહીં, શેના વિશે વાત કરવામાં આવે છે એનું પણ એને લક્ષ નથી. એ તો જે રૂઢિમાં છે, જે પરંપરામાં છે, જે ગતાગુણની ગતિક અવસ્થામાં છે એની અંદર જ ક્રિયામૂઢ થઈને કૃપાળુદેવે એને ક્રિયા જળ કીધો. આવો ક્રિયા જળ જ્યાં જાય જે ક્રિયા કરતો હોય બસ આંધળા કયો જ કરતો હોય. તો આ શેમાં ના, એ તો જીવના બીજા પ્રકાર છે. તો અહીંયા તો માત્ર એની આ જ પ્રકારની અવસ્થા છે કે જ્ઞાતા એને ઉપદેશ દેનાર છે, પણ આ કેવો છે તો કે અજ્ઞાયક છે. અજ્ઞાયક એટલે એનો કોઈ બુદ્ધિનો ઉપયોગ જ નથી, સમજણનો ઉપયોગ નથી, વિવેક તો પછી આવે. એ ખરેખર એ વિષય સાથે વાત સાથે જ એની એકરૂપતા નથી, એ વ્યવહાર સાથેની એકરૂપતા છે. આપણે જેને ગાડરીઓ પ્રવાહ કહીએ, એ ગાડરિયા પ્રવાહમાં કોઈ આચાર્ય આવે તો એની ધામધૂમને ભિખારે ને જય ગુરુ જય રાય રારા નાખતો, એ બોલે તો સજા પણ સજા, એ બોલતો હોય તો આપણે એમ દેખા થઈ ગયો કે શું થયું, એ હોય કાંઈ નહીં ગાંડા કરે. કારણ કે એની કોઈ શ્રવણ પછી એની એક પ્રતિક્રિયા હોય છે. એક વાત કહેવામાં આવે ત્યારે આપણા જીવનમાં સાંભળનારમાં એક પ્રતિક્રિયા જાગતી હોય છે. એ પ્રતિક્રિયા શું છે? શબ્દો પાછળના અર્થને પકડવાની અને સમજણની એ પ્રોસેસ જ બને છે. જેને ભેંસ આગળ ભાગવત કરવામાં આવે તો ભાગવતકાર ઘણે ગમો ગમે તેટલો માન હોય સામે પ્રતિક્રિયા શું થતી હોય? પ્રતિક્રિયા શું? અજ્ઞાય હરણીના બચ્ચાની જેમ ભક્તિ કે આ માથું સિંગડા ન મારે ઓલા બોલનારને, બોલનારને સિંગડા ન મારે, પણ બાકી મૂઢ જેને કીધો શાસ્ત્રકારોએ આ શબ્દ મૂઢ કીધો. જ્ઞાન ચેતના મૂઢ છે અને એટલો બધો ક્રિયાજળ છે, એટલો બધો વ્યવહારમાં ને પરંપરામાં ને એને લોકપંક્તિની રીતે કીધી છે, ગાડરીઓ પ્રવાહ કીધો છે, આવી રીતનું જુદું લગભગ પ્રાય ધર્મ આના આધાર ઉપર ચાલે છે. કોઈ આ ગુરુ આવ્યા છે ને આ ગુરુ આવ્યા છે ને આ છે ને તે છે ને આડે ધડ ગાંડે કોઈ બે માપ અપામ પણે જેને કહીએ, પણ કોઈની ચેતના ત્યાં જાગૃત ચેતના જાગૃત એક છે અજ્ઞાયક છે, અજ્ઞાયક શ્રોતા છે. એટલે હવે કહેવામાં આવે છે જ્ઞાન છે કે અજ્ઞાન છે? જ્ઞાન પકડાતું નથી. શું અર્થ? જે કહેવું છે એ વાત જ સમજાતી નથી, જે પકડાતી નથી. જેમ ઘણીવાર લોકોને ભેગા કરવા માટે પ્રાથમિક શાળાના બાળકો અને વક્તા જોરદાર, વક્તા ઇન્ટરનેશનલ ખ્યાતિવાળો હોય પણ સભા થતી ન હોય એટલે પછી દિવસની ઉજવણી આપણે કરવી હોય, વિશ્વનો કોઈક દિવસ ઉજવાતો હોય, માનવ અધિકાર દિવસ, એ હ્યુમન રાઇટ્સ ડે ની અંદર બધી ગામની ચાર પાંચ પ્રાથમિક શાળા મ્યુનિસિપાલિટીની શાળાના છોકરાઓને લાઈન સર બેસાડી દીધા અને ઓલો મેંડો હોય ટોકા ટોકા. તો આવી પ્રકારની આવી વિચિત્રતા એની વેવ લેન્થ હોવી જોઈએ, સમજનારની અને સમજાવનારની બે વચ્ચેનો કંઈક તંતુ કંઈક સંબંધ કેવો હોવો જોઈએ, ગ્રાહક અને ગ્રાહ્ય પણ. આ ગ્રાહકનો એટલે રિસેપ્શન જેને કહીએ એવો સંબંધ અહીંયા અજ્ઞાન છે. ત્રીજો પ્રકાર દુર્વિદગ્ધ, દુર્વિદગ્ધ સોતા કેવો છે? જો જ્ઞાયક જે પહેલો પ્રકાર છે ને એને સમજાવનાર પ્રત્યેનું માન છે, આદર છે, ભક્તિ છે, જાણે છે આ જે કાંઈ વાત કરે છે એ કાંઈ તત્વની કરે છે, અને એ ખૂબ જ આ પ્રકારની આની પાસેથી કંઈ ને કંઈ વસ્તુ સમજવા જેવી છે, પામવા જેવી છે, આ પ્રકારનો એનો ભાવ છે પોઝિટિવ. આ ત્રીજો છે ને એ કહે છે કે ઓળો કહેનાર છે ને એના કરતા તો સ્વ કેન્દ્રિત છે, અહમ કેન્દ્રિત છે. ત્યાં પેલો થોડો શરણાપન ભાવ છે, આદર છે, ભક્તિ છે, એટલે જ્ઞાયક છે પોતે, જે કહે છે એમાંથી જેટલું સમજી શકાય એટલું સમજવાનો પ્રયત્ન કરે. પણ ત્રીજા પ્રકારનો દુર્વિતગ્ધ જે છે એને તો વસ્તુ સ્થિતિ સમજાય કે ન સમજાય, પણ એ માને કે અડધું ભણ્યા હોય તો પણ એ, અને ઓલાએ ન કીધું એના કરતા ચાર ચાસળે ચડે એમ રીતે પાછું બીજાને કે, અને ફરી પાછું એમ કે એનાથી કીધું તમને ન સમજાણું તો મારી પાસે આવજો હું તમને બધું સમજાવું. પોતાની મહત્તા સ્થાપિત કરે, પોતાનું સ્વ જેને કહીએ એ સ્વચ્છંદ અહંકાર એ ખૂબ કરે, અને જ્યારે શ્રોતાની વર્ગમાં બેઠો ત્યારે ખોટે ખોટા કુતર્ક કરે, એ કુતર્કમાં પણ એને પોતાની મહત્તા સ્થાપિત, અહમ ભૂલતો હોય છે. એટલે તર્ક કુતર્ક કરે, હું તમને સમજાવીશ વગેરે, આ બધા કેવા દુર્વિદગ્ધ શ્રોતા કહેવાય. દુર્વિદગ્ધ એટલે આવી પ્રકારના વિવેકહીન શ્રોતા. પેલો વિવેક સહ છે, બીજામાં તો વિવેકનો પ્રશ્ન નથી મૂઢ છે, અને ત્રીજો છે એ વિવેક છે, અવિનય છે, વિનિત નથી. એટલે એણે શું કીધું એના કરતાં એમાંથી શું એ પોતે કાઢે પોતાના બુદ્ધિ વળતી કુતર્કથી વિતંડાવાદી છે. આવી પ્રકારની શ્રોતાની વ્યાખ્યા કહી છે, અને આવા શ્રોતાઓની અંદર આવી કોઈ ગ્રંથની વાંચના ન કરવી એમ અહીંયા આપણને યશો વિજયજી મહારાજે કહ્યું છે કે યોગના ગ્રંથ હોવા છતાં આ યોગના ગ્રંથ બધા અભ્યાસ કરી શકે એવી સ્થિતિ નથી. શરૂઆતની અંદર પરમ કૃપાળુ દેવે પણ જ્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું ત્યારે એમણે પણ આ મર્યાદા મૂકી કે જેને તેને ન આપશો. એક નજીકમાં હોય એને પણ કહ્યું કે તમારી રૂબરૂમાં એને વંચાવજો, પછી સૌભાગની પાસે રહીને ડુંગરસિંહ ગોસડિયાને વાંચ્યું હોય તો વાંચે, લઘુરાજ સ્વામી પાસે દેવકરણજીને વાંચ્યું હોય તો વાંચે, પણ કોઈને સ્વતંત્ર રીતે લેવાની, રાખવાની કે નકલ કરવાની છૂટ નહીં. પણ એની ભૂમિકા ઉત્પન્ન થાય પછી વાંધો નહીં. એ પ્રકારનું ધીરે 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 જ્ઞાની પુરુષો કહે છે કે અનધિકારી જીવના હાથમાં બહુ મોટું શાસ્ત્ર આવે તો એ પણ અનર્થનું કારણ બની શકે છે, મહા અનર્થ. એમાં આવો દુર્વિદગ્ધ જો શ્રોતા મળી ગયો તો એ તો કહ્યું હોય કાંઈ અને એની વાતને સ્વરૂપ આપે કંઈ, આવી પ્રકારની છે. આ આઠ દ્રષ્ટિની સજ્જાઈ જે છે પરમ કૃપાળુ દેવે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં કહ્યું છે કે ખૂબ ઉત્કૃષ્ટ છે, કારણ કે જીવને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મોક્ષ સાથે જોડાય તો મોક્ષની સાથે જોડે એને કહેવાય યોગ. આવો યોગ જેની પાસે છે, આવો યોગ જે જોડાવી શકે એ આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં હરિભદ્રસુરેશ્વરજી મહારાજે કહી છે, અને એની અંદર પ્રત્યેકની અંદર એમણે શું શું ઉપલબ્ધિ છે એ કરી છે. વાત ચાર પ્રકારે મૂકી છે. એક તો જીવની ક્રમિક ભૂમિકા વિકાસની છે, એ વિકાસની ક્રમિક ભૂમિકા ઉપર બોધની માત્રા ઉપર જીવનો વિકાસ છે. જીવને જ્યાં સુધી પોતાનું બોધબળ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી આત્મ વિકાસની કોઈ શ્રેણી એ હસ્તગત કરી શકતો નથી, તો બોધ ઉપર આધારિત છે. તો પહેલી દ્રષ્ટિ જીવમાં આવે બોધ, એને બોધ મળ્યો, તો બોધની દ્રષ્ટિ કરતી કયું કયું મિત્રા દ્રષ્ટિ, અને એમાં બોધની કેવી બોધ કીધો તૃણના અગ્નિદેવ, એક કેવો કે થોડી વાર રહ્યો અને ચાલ્યો ગયો. આ બોધ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે એને એક આવો સારો મજાનો બોધ મળ્યો એટલે અવંચક યોગ પ્રાપ્ત થયો. સાચું સમજાવનાર પણ, સાચા તત્વ તરફ દ્રષ્ટિ કરાવનાર, આ પહેલું બોધમાં મિત્રા દ્રષ્ટિ, એને પહેલા વહેલા મુક્તિ તરફની મિત્રતા એ એટલે મુક્તિ તરફની મિત્રતા થઈ એટલે શું થયું? અદ્વેષ નામનો ગુણ પ્રગટ્યો. કયો ગુણ પ્રગટ્યો? અદ્વેષ. કે ધર્મ પ્રત્યે મુક્તિની વાત કરનારા પ્રત્યે એને જે મનમાં જાણે અજાણે છૂપો પણ જે દ્વેષ ભાવ હતો એ દૂર થયો. ભલે કરી શકે ન કરી શકે, પણ અત્યાર સુધી તો એમ જ થાય કે બધા નકામા જ છે અને એ બધા તો ખોટું, આપણા સમાજના વિકાસમાં અને આર્થિક વિકાસમાં રાષ્ટ્ર કલ્યાણમાં બધા બાધારૂપ છે, આવું માનતો હતો. દ્વેષ ભાવ. આ દ્વેષની બદલે ગુણ કયો આવ્યો? અને દોષ કયો ગયો? ખેદ. જે ખેદ કરતો હતો, ધર્મની ક્રિયા, ધર્મનું પ્રવર્તન, ધર્મની વાત, એમાં આને તો શું દોષ હતો? ખેદ થતો. એ ખેદ પણ ગયો અને પહેલો એનો યોગનું અંગ પ્રાપ્ત થયું. એ અંગ કયું પ્રાપ્ત થયું? યમ. યમ એટલે સંયમ ના પાંચ. પાંચ યમ આપણે ત્યાં બધી જગ્યાએ માનીએ છીએ. અહિંસા, સત્ય, અસ્તેય, અદત્ત અને અપરિગ્રહ. બરાબર. આ પાંચેય યમની અંદરના ચાર ભાગ આપીએ: ઈચ્છા, પ્રવૃત્તિ, પાલના અને સ્થિતિ, સિદ્ધિ. તો એમાં પહેલું એને અંગ પ્રાપ્ત થયું, ઈચ્છા, કંઈક કરવું. જો અદ્વેષ થયો, દ્વેષ થયું, કંઈક કરવું, અને મુક્તિ પ્રત્યે થોડો પ્રેમ થયો એટલે પેલું અંગ આવ્યું એમ. એને એમ થયું કે કંઈ ને કંઈ જીવનમાં નિયમ તો હોવો જોઈએ. આ સાવ ઉચ્છૃંખલતા, અસંયમિતતા, આ તો કંઈ સુખનો માર્ગ હોઈ શકે નહીં. અહીંયા આવ્યો અને આ એને જે બોધ થયો એને જ્ઞાનીઓએ એક પદવી આપી કે આને અવંચક યોગની પ્રાપ્તિ થઈ. બીજી દ્રષ્ટિમાં આવ્યો, તારા દ્રષ્ટિમાં બોધનું સ્વરૂપ પલટાયું. કેવું થયું? છાણાના અગ્નિ જેવો. છાણાના અગ્નિ જેવો આવ્યો તેને કેવો થયો? જ્યારે પાના નંબર ચાર અને પાંચ ઉપરથી શરૂ થાય છે, આઠેય દ્રષ્ટિની ભેદ જે પડ્યા છે એની થોડી પ્રાથમિક સમજ આપણે ફરીથી. તો છાણાના અગ્નિ જેવો છે એટલે અહીંયા છાણાના અગ્નિ જેવો બોધ છે એટલે જ્યારે ટકે છે અને એની સાથે એને શું થયું? ગુણ કયો પ્રગટ્યો? જિજ્ઞાસા ગુણ પ્રગટ્યો. કે જાણીએ તો ખરા શું છે. આ જિજ્ઞાસા એ તત્વ પ્રાપ્તિનો આધાર છે. જ્યાં સુધી જિજ્ઞાસા જાગતી નથી ત્યાં સુધી જીવની અંદર તત્વ શ્રવણ થાય તો પણ પ્રાપ્તિ ન થાય. આપણે પણ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં મૂક્યું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે, તો શબ્દ છે, તો પામે સંકેતને વર્તે. પણ એ જિજ્ઞાસુ નથી ને સદગુરુનો બોધ છે. તો કે આવું અનંતવાર બન્યું છે. તું હતો કે નહીં? સદગુરુ હતા કે નહીં? તો બોધ હતો કે નહીં? આપણા અનંતના પરિભ્રમણમાં આ જો સમજીએ તો આ નિત્યતા છે. જ્ઞાની પણ સર્વકાળે છે અને જ્ઞાની હોય તો જ્ઞાનીનો બોધ પણ છે, છતાં આ જીવનું કલ્યાણ કેમ નથી? તો કે એને જિજ્ઞાસા નથી, એને જિજ્ઞાસા. જે દી જિજ્ઞાસા થાય તે દી કોઈ જ્ઞાનીએ જન્મ લેવો નથી પડતો, હોય જ છે. અને જ્યાં જ્ઞાની છે ત્યાં જ્ઞાનીનો બોધ છે. કારણ જ્ઞાની પોતે જ બોધ સ્વરૂપ છે. એ શબ્દથી બોલે કે ન બોલે, જ્ઞાની પોતે નિજ જ્ઞાન. શું કે છે? આનંદમાં આનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. અરે જ્ઞાની તમારી ઓળખાણ જ છે કે તમે જ્ઞાન સ્વરૂપ છો, નિજ બોધ રૂપ છો. એટલે એ તો હોય છે જિજ્ઞાસા તત્વ. એટલે બીજો ગુણ થયો એનો માન તારા દ્રષ્ટિમાં જિજ્ઞાસા. અને કયો એનો દોષ ગયો? ઉદ્વેગ ગયો, થાકી જતો, કંટાળો, કર્મ ધર્મ. પણ બોધનું પણ વૈધું એટલે આ ઉદ્વેગ એ ગયો. ઉદ્વેગ જવાનું કારણ શું? બદામ ખાધી, અડદિયા ખાધા, દૂધ પીને ધર્મક્રિયા કરવા બેઠો? ના 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 ના, એ તો ઉપવાસ કરીને બેઠો હોય તો એટલી પ્રફુલ્લતા, અને ભૈરે ભાણે જમીને બેઠો હોય તો જો ન હોય બોધ તો એને કંટાળો આવે. ઉદ્વેગ જવાનું કારણ બોધનું બળ. બોધનું બળ વધ્યું એટલે યોગના અંગમાં પ્રગતિ થઈ. નિયમમાંથી શેમાં આવ્યો? નિયમમાં આવ્યો. નિયમમાં એટલે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આવા જબરજસ્ત એને નિયમ પ્રાપ્ત થયા. ઓલા વ્રત તો હતા પણ વ્રતની અંદર પણ પછી સ્વ કેન્દ્રિત થયું, નિયમ થયો. પેલા વેલામાં શૌચ, આત્માની પોતાની અંતઃકરણની શૌચતા, મનની શૌચતા, મલિનતા કાઢીને એટલો બધો અંતર્મુખ થઈને બેસે એવી રીતે સંતોષ. જીવનની અંદર તો અમાપ અત્યાર સુધી તૃષ્ણા અને જગતના પદાર્થો બને અનંત, એની તૃષ્ણા અનંત, અને જગતમાં સુખના સાધનો પણ રોજ નવા નવા આવે, ખૂટે નહીં કોઈ. રોજ લાખ જાતના સાધનો દુનિયામાં નવા આવતા હશે જે દેહના સુખના ભોગમાં ઉપયોગમાં લેવાય. અને સંતોષ આવ્યો એટલે એ દોટ અટકી ગઈ. પછી ત્રીજું થયું તપ. તપ હવે કંઈ પણ વસ્તુ કરવાની છે તો મનનો જ્યારે નિગ્રહ શરૂ થાય ત્યારે તપ શરૂ થાય. મનનો નિગ્રહ ન હોય તો તપ શરૂ ન થાય. નિગ્રહની અંદર વસ્તુ આવતી હોય અથવા લેવાના ભાવથી વિરામ પામવો, અને વિરામ પાયમાં પછી એનો કોઈ ઉદ્વેગ તાપ ન હોવો તે તપ. કોઈ પણ વસ્તુ ન મળે એનો તાપ ન હોય. મેં એક વસ્તુનો ત્યાગ કર્યો કે આજે જમવું નથી અને એનો મને તાપ થઈ ગયો, તો જે વસ્તુનો ત્યાગ છે, જે વસ્તુ પ્રત્યેની વિરક્તિ છે, જે વસ્તુનો ત્યાગ છે એ વસ્તુના અભાવમાં તાપ નથી એને કરે જીવમાં, પણ શાંતિ વર્તે છે. તપસ્વીનો ગુણ શાંતતા છે. તપસ્વી કેવા છે? મહાશાંત નિર્વિકારી. શાંતિનાથ પ્રભુના સ્થવનમાં તપસ્વીના એ આવે છે. તો આવું તપ સ્વાધ્યાય બોધ છે એટલે હવે જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસામાં શું વધે? સ્વાધ્યાય વધે કે જાણીએ. હવે અત્યાર સુધી સ્વાધ્યાય જેવી કોઈ ચીજ હતી? ઘરની અંદર છાપા સિવાય કોઈ બીજું પુસ્તક જોવા મળે જ નહીં. હોય તો કાઢી નાખે કે ચોપડા કેદી આવે, ક્યાં કેમ મૂકવા છે તમારે આ લબાચા કાઢો. સ્વાધ્યાય ગમે જ નહીં. પછી સ્વાધ્યાય પછી ઈશ્વર જે કરે છે એમાં હવે એક એને અવલંબન લઈ લીધું. અત્યાર સુધી એને કોઈ અવલંબન ન, અનંત કાળના પરિભ્રમણમાં એને કોઈ અવલંબન નહોતું. ઈશ્વર પરિણિધામ પરમાત્મા હવે જે કરે. તો પરમ શુદ્ધ તત્વનું એને અવલંબન લીધું. ત્રીજી દ્રષ્ટિમાં આવે છે. કઈ દ્રષ્ટિ છે? બલા દ્રષ્ટિમાં શું થાય છે? બોધનું સ્વરૂપ કેવું થયું? બોધનું સ્વરૂપ કાષ્ટના અગ્નિ જેવું, લાકડાનો અગ્નિ છે. હવે આ સેજે ઠરી નહીં જાય, કઈ માત્ર હવા આવશે તો બુઝાય નહીં જાય, એવું કાષ્ટના અગ્નિ જેવું છે. ક્ષમા બોધનું બળ વધ્યું સાંભળ્યું હતું.